એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર દુનિયાના ઇતિહાસને જોવાની આપણી જે સમજ છે ને એને હચમચાવી દીધી છે.
ચોક્કસપણે આપણે વાત કરીશું પીટર ફ્રેન્કોપાનના ખૂબ જ વખણાયેલા પુસ્તક ધ સિલ્ક રોડ્સ અ ન્યૂ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ વિશે. નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ પુસ્તક ઇતિહાસને એકદમ નવા જ એંગલથી એટલે કે સિલ્ક રોડ્સના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે.
અને અત્યારના સમયમાં આ પુસ્તક આટલું બધું રેલેવન્ટ કેમ છે? મને લાગે છે કારણ કે તે આપણને યાદ કરાવે છે કે ભાઈ, દુનિયાનું કેન્દ્ર હંમેશા પશ્ચિમ નહોતું. યુરોપ કે અમેરિકા એ તો પછી આવ્યા.
બરાબર. સદીઓ સુધી ખરી ધરી તો મધ્ય એશિયા, પર્શિયા, મધ્ય પૂર્વ આ વિસ્તાર હતો. વેપાર, સંસ્કૃતિ, શક્તિ બધું ત્યાં કેન્દ્રિત હતું.
હા, અને આ સમજવું અત્યારે બહુ જરૂરી છે નહીં? ખાસ કરીને જ્યારે આપણે ચીનનો ઉદય જોઈએ છીએ, મધ્ય પૂર્વમાં સતત જે ચાલી રહ્યું છે તે જોઈએ છીએ.
બિલકુલ. આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે અત્યારે જે વૈશ્વિક શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે ને, એના મૂળ ક્યાંક ઊંડા ઇતિહાસમાં છે. એ ઇતિહાસની ગાડી યુરોપથી નહીં પણ એશિયાના હાર્દસમા સિલ્ક રોડ્સથી શરૂ કરે છે.
તો જેમણે આખી વાતને આમ ફેરવી તોડી છે એ લેખક પીટર ફ્રેન્કોપાન, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ?
પીટર ફ્રેન્કોપાન એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગ્લોબલ હિસ્ટ્રીના પ્રોફેસર છે અને ત્યાં બાયઝેન્ટાઇન રિસર્ચ સેન્ટર છે એના ડિરેક્ટર પણ છે. પણ એમની ખાસ વાત એ છે કે ટિપિકલ પશ્ચિમી ઇતિહાસકાર નથી.
એટલે કઈ રીતે અલગ પડે છે?
એમનો મુખ્ય રસ, એમનું સંશોધન એ પશ્ચિમ યુરોપના ઇતિહાસમાં નથી પણ બાયઝેન્ટાઇન સામ્રાજ્ય એટલે કે પૂર્વનું રોમન સામ્રાજ્ય, મધ્ય પૂર્વ, રશિયા અને ખાસ તો ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ વચ્ચેના જે ઐતિહાસિક સંબંધો રહ્યા છે એમાં છે.
ઓ, એટલે એમનો જોવાનો ખૂણો જ અલગ છે.
બરાબર. એટલે એ દુનિયાને પશ્ચિમના કિનારેથી નથી જોતા પણ ઇતિહાસના એક સમયના કેન્દ્રબિંદુઓ જેમ કે કોન્સ્ટેન્ટિનોપોલ, જે યુરોપ અને એશિયા વચ્ચેનો દરવાજો હતો, ત્યાંથી જુએ છે.
અને ભાષાઓનું પણ કયું હતું ને આપે?
હા, એ પણ મહત્વનું છે. એ રશિયન, અરબી જેવી ભાષાઓ જાણે છે એટલે એમને પર્શિયન, આરબ, ચીની, રશિયન સ્ત્રોતો સીધા જ વાંચવા મળે છે. પશ્ચિમી સ્ત્રોતો પર જ આધાર નથી રાખવો પડતો.
એટલે ખરેખર એક ગ્લોબલ પિક્ચર મળે છે આપણને, અલગ અલગ દ્રષ્ટિકોણ ભેગા થાય છે.
ચોક્કસ. એટલે એમની વાતમાં વજન આવે છે.
ચાલો તો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. મૂળ વાત શું છે? ફ્રેન્કોપાન શું કહેવા માંગે છે મુખ્યત્વે?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે ઇતિહાસની જે પેલી જાણીતી સ્ટોરી છે ને, કે સંસ્કૃતિ ગ્રીસથી શરૂ થઈ, પછી રોમ, પછી યુરોપમાં પુનર્જાગરણ થયું ને પછી પશ્ચિમે દુનિયા પર રાજ કર્યું.
હા, જે આપણે મોટાભાગે ભણ્યા છીએ.
બરાબર. ફ્રેન્કોપાન કહે છે કે આ વાત ખોટી નથી પણ અધૂરી છે, બહુ જ અધૂરી. વિશ્વ ઇતિહાસની ખરીધરી એનું એન્જિન પશ્ચિમમાં હતું જ નહીં.
તો ક્યાં હતું?
એશિયામાં. એ માર્ગોનું જાળું જેને આપણે સિલ્ક રોડ્સ કહીએ છીએ, આ ખાલી રસ્તા નહોતા, આ તો એક આખું નેટવર્ક હતું જેણે યુરોપ, એશિયા અને આફ્રિકાને હજારો વર્ષો સુધી જોડી રાખ્યા.
અને આ માર્ગો પર ખાલી માલસામાન જ નહોતો જતો આવતો?
ના ના, માલસામાન તો ખરો જ, રેશમ, મસાલા, કિંમતી ધાતુઓ, પણ એની સાથે સાથે વિચારો ગયા, ધર્મો ફેલાયા, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ, ટેકનોલોજીનું આદાન પ્રદાન થયું, કળા ફેલાઈ અને હા, રોગો પણ ફેલાયા.
એટલે આ જે પશ્ચિમનો ઉદય આપણે જોઈએ છીએ છેલ્લા 500 વર્ષનો, એ શું છે? તો
ફ્રેન્કોપાનના મતે એ પ્રમાણમાં તાજેતરની ઘટના છે અને એ ઉદય થયો પણ એટલા માટે કે યુરોપિયનો કોઈક રીતે આ જૂના, અત્યંત સમૃદ્ધ સિલ્ક રોડના નેટવર્ક સાથે જોડાવા માંગતા હતા, એના પર કાબૂ મેળવવા માંગતા હતા.
એટલે પશ્ચિમનો ઉદય એ ઇતિહાસનો અંત નથી પણ એક પ્રકરણ છે કદાચ.
કંઈક એવું છે. આ પુસ્તક આપણને લગભગ 2000 વર્ષની સફર કરાવે છે. પ્રાચીન પર્શિયાથી શરૂ કરીને રોમ, ઇસ્લામનો ઉદય, મોંગોલ, યુરોપિયન સામ્રાજ્યવાદ, વિશ્વયુદ્ધો, છેક આજના ચીનના બેલ્ટ એન્ડ રોડ સુધી.
અને આખી સફરનો સાર શું નીકળે છે?
સાર એ નીકળે છે કે આજે જે આપણે દુનિયામાં જોઈએ છીએ, ભૌગોલિક રાજકીય તણાવ, ચીનનો ઉદય, સંસાધનો માટેની હરીફાઈ, આ કશું નવું નથી. આ તો એ જ જૂની રમત છે જે સિલ્ક રોડ્સની ધરી પર સદીઓથી રમાતી આવી છે. ખાલી ખેલાડીઓ બદલાયા છે.
ચાલો તો આ લાંબી યાત્રાના અમુક ખાસ મુકામ જોઈએ. પુસ્તક શરૂઆત ક્યાંથી કરે છે? પ્રાચીન સમયમાં.
હા, પુસ્તક રોમથી નહીં પણ પર્શિયાથી શરૂ થાય છે. કહે છે કે પહેલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓનું નેટવર્ક એ પર્શિયન સામ્રાજ્ય, જેમ કે એચએમએનએડ સામ્રાજ્ય, એ લોકોએ બનાવ્યું. પછી એલેક્ઝાન્ડર આવ્યો, એણે ગ્રીક સંસ્કૃતિને આ વિસ્તાર સાથે જોડી.
અને રોમ, એ લોકો ક્યાં હતા આ ચિત્રમાં?
રોમ તો પશ્ચિમમાં હતું. એ આ પૂર્વના તૈયાર નેટવર્કમાં જોડાવાનો પ્રયત્ન કરતું હતું. એમની ઘણી સંપત્તિ પૂર્વમાંથી આવતી વસ્તુઓ, રેશમ છે, મસાલા છે, સુગંધી દ્રવ્યો છે, એ ખરીદવામાં જ જતી હતી.
એટલે શરૂઆતથી જ પૂર્વનું પલડું ભારે હતું એમ
એક રીતે કહી શકાય. અને ધર્મો પણ આ જ રસ્તે ફેલાયા. બૌદ્ધ ધર્મ ભારતથી ચીન ગયો, ખ્રિસ્તી ધર્મ પૂર્વમાં ફેલાયો. આ બધું સિલ્ક રોડ્સ થકી જ થયું.
આ તો પ્રાચીન વાત થઈ, પણ પછી એક મોટો વળાંક આવ્યો નહીં? ઇસ્લામનો ઉદય.
બિલકુલ, સાતમી સદીમાં ઇસ્લામનો ઉદય એ સિલ્ક રોડ્સના ઇતિહાસની અને કદાચ વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી. આરબ વિજયે બહુ જ ટૂંકા સમયમાં સ્પેનથી લઈને મધ્ય એશિયા સુધી એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરી દીધું.
અને એનું કેન્દ્ર ક્યાં હતું?
મધ્ય પૂર્વમાં. બગદાદ જેવા શહેરો બન્યા. એ જ્ઞાન, વિજ્ઞાન, વેપાર આ બધાના ગ્લોબલ સેન્ટર બન્યા. એ સમય યુરોપ, જેને ડાર્ક એજીસ કહે છે, એમાંથી પસાર થઈ રહ્યું હતું.
અને પેલી વાઇકિંગ્સની વાત પણ રસપ્રદ છે. એ લોકો પણ આમાં જોડાયેલા હતા.
હા, ચોક્કસ. વાઇકિંગ્સ, જેમને રસ પણ કહેતા, એ લોકો છેક ઉત્તર યુરોપથી, સ્કેન્ડિનેવિયાથી, નદીઓ અને કાળા સમુદ્ર મારફતે છેક કોન્સ્ટેન્ટિનોપલ અને બગદાદ સુધી વેપાર કરવા આવતા.
શું વેચતા?
મુખ્યત્વે રૂંવાટીવાળા પ્રાણીઓની ખાલ અને ગુલામો. બદલામાં અરબ ચાંદી અને બીજી વૈભવી ચીજો લઈ જતા. આ બતાવે છે કે ઇસ્લામિક વિશ્વની અર્થવ્યવસ્થા કેટલી મજબૂત અને આકર્ષક હતી.
પણ ગુલામ વેપાર એ કાળી બાજુ પણ હતી આ નેટવર્કની.
હા, એ તો હતી જ. મોટા પાયે ગુલામોનો વેપાર થતો હતો એ સમયમાં.
ઇસ્લામિક સુવર્ણ યુગ પછી મોંગોલોનું પ્રકરણ આવે છે. એમના વિશે તો ક્રૂરતાની વાતો વધુ સાંભળી છે.
હા, ચંગીઝ ખાન અને એના વંશજો ક્રૂર હતા, એમાં શંકા નથી. પણ એમણે ઇતિહાસનું સૌથી મોટું જોડાયેલું ભૂમિ સામ્રાજ્ય બનાવ્યું, ચીનથી યુરોપ સુધી. અને એમના શાસનકાળમાં, જેને પેક્સ મોંગોલિકા કે મોંગોલ શાંતિ કહે છે,
એનાથી શું થયું?
એનાથી આખા યુરેશિયામાં વેપાર અને મુસાફરી બહુ જ સલામત અને સરળ બની ગયા. રસ્તાઓ ખુલ્લા થઈ ગયા. માર્કો પોલો જેવા યુરોપિયનો આ જ સમયમાં છેક ચીન સુધી પહોંચી શક્યા, આ મોંગોલ કનેક્શનને લીધે જ.
પણ આટલા ગાઢ જોડાણનું એક ભયાનક પરિણામ પણ આવ્યું ને?
બરાબર, બ્લેક ડેથ, પ્લેગનો ભયાનક રોગચાળો, એ પણ આ જ સિલ્ક રોડ્સ દ્વારા પૂર્વથી પશ્ચિમમાં, યુરોપ અને મધ્ય પૂર્વમાં ફેલાયો અને કરોડો લોકો માર્યા ગયા. યુરોપની તો લગભગ ત્રીજા ભાગની વસ્તી ખતમ થઈ ગઈ.
બાપરે.
હા, અને પછી મોંગોલ સામ્રાજ્ય તૂટ્યું. એ પછી મધ્ય પૂર્વમાં ઓટોમન એટલે કે તુર્કી સામ્રાજ્ય અને ઈરાનમાં સફાવિદ સામ્રાજ્ય જેવા શક્તિશાળી મુસ્લિમ સામ્રાજ્યો ઊભા થયા. એમણે જમીની માર્ગો પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું.
અને અહીંયા પેલી ફ્રેન્કોપાનનું દલીલ આવે છે કે યુરોપને દરિયાઈ માર્ગો કેમ શોધવા પડ્યા.
બરાબર, કારણ કે પૂર્વ સાથેનો સીધો જમીની વેપાર હવે યુરોપિયનો માટે મુશ્કેલ અને મોંઘો બની ગયો. વચ્ચે આ મોટા સામ્રાજ્યો આવી ગયા. એટલે કોલંબસ હોય કે વાસ્કો દ ગામા, એ લોકો કંઈ નવા જ્ઞાનની શોધમાં નહોતા નીકળ્યા. મુખ્યત્વે
તો
એ લોકો તો સમુદ્ર રસ્તે એશિયા પહોંચવાનો શોર્ટકટ શોધી રહ્યા હતા, જેથી આ મુસ્લિમ વચેટિયાઓને બાયપાસ કરી શકાય અને સીધો જ પૂર્વની સંપત્તિનો લાભ લઈ શકાય. મસાલા, રેશમ, એ બધું.
આ તો ખરેખર ઇતિહાસને ઊંધો કરીને જોવાની વાત છે. પછી યુરોપનો સમય આવ્યો, એમણે દરિયાઈ માર્ગો શોધ્યા, અમેરિકા શોધ્યું. પણ સિલ્ક રોડ્સનું શું થયું? એનું મહત્વ ગયું?
ના, બિલકુલ નહીં. એનું સ્વરૂપ બદલાયું. હવે એ પ્રદેશ યુરોપિયન સામ્રાજ્યવાદી તાકાતો વચ્ચેની સ્પર્ધાનું મેદાન બન્યો, ખાસ કરીને 19મી સદીમાં બ્રિટન અને રશિયા વચ્ચે.
પેલી ગ્રેટ ગેમ.
હા, એ જ. મધ્ય એશિયા પર કોનો કબજો રહે એના માટેની ખેંચતાણ. બ્રિટને ભારત પર જે શાસન કર્યું એનો એક મોટો હેતુ મધ્ય એશિયાના રશિયા સામે પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પણ હતો. પર્શિયા, ઈરાન અને અફઘાનિસ્તાન આ રમતના કેન્દ્રમાં હતા.
અને પછી 20મી સદીમાં તેલ આવ્યું.
બરાબર, ઈરાનમાં તેલ મળ્યું અને આખા પ્રદેશનું ભૂરાજકીય મહત્ત્વ અનેક ગણું વધી ગયું. ફ્રેન્કો પાન્તુ ત્યાં સુધી કહે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પણ ખાલી યુરોપનો ઝઘડો નહોતો, એ તૂટી રહેલા ઓટોમન સામ્રાજ્યના જે પ્રદેશો હતા, ખાસ કરીને મેસોપોટેમિયા એટલે કે આજના ઇરાકના તેલ ક્ષેત્રો, એના પર નિયંત્રણ મેળવવાની લડાઈ પણ હતી.
એટલે સિલ્ક રોડ્સનો સંઘર્ષ નવા સ્વરૂપે ચાલુ જ રહ્યો.
બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન ગયું, અમેરિકા આવ્યું, પણ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના તેલ અને વ્યૂહાત્મક સ્થાન પર નિયંત્રણ માટેની લડત ચાલુ રહી. શીતયુદ્ધ, ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ, અફઘાનિસ્તાન પર સોવિયત હુમલો, ઇરાક યુદ્ધ, આ બધું એ જ મોટી રમતના ભાગરૂપે જોઈ શકાય.
અને છેલ્લે ચીનનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે BRI.
હા, ફ્રેન્કો પાન એને આજના જમાનાના નવા સિલ્ક રોડ તરીકે જુએ છે. ચીન શું કરી રહ્યું છે? એ અબજો ખરબો ડોલર ખર્ચીને એશિયા, આફ્રિકા, યુરોપમાં બંદરો, રેલવે લાઇનો, પાઇપલાઇનો, રસ્તાઓનું એક વિશાળ નેટવર્ક બનાવી રહ્યું છે.
બરાબર, એ જ જૂના સિલ્ક રોડ જેવું.
લગભગ એવું જ. એ એક રીતે ઇતિહાસનું પુનરાવર્તન છે. ચીન આ પ્રાચીન નેટવર્કને ફરીથી જીવંત કરી રહ્યું છે અને એના દ્વારા દુનિયાના આર્થિક અને રાજકીય ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર ફરી પોતાની તરફ, પૂર્વ તરફ ખેંચી રહ્યું છે.
વાહ, શું જબરદસ્ત સફર કરાવી આપે. તો આ આખા પુસ્તકમાંથી આટલી લાંબી ચર્ચા પછી કયા મુખ્ય મુદ્દાઓ કે સંદેશા આપણે તારવી શકીએ જે યાદ રાખવા જેવા છે?
તેમજ હંમેશાથી શ્રેષ્ઠ અને કેન્દ્રમાં રહ્યું છે. ના, મોટાભાગના ઇતિહાસ માટે એશિયા, ખાસ કરીને સિલ્ક રોડ્સનો વિસ્તાર એ જ મુખ્ય ધરી હતો. આ જાણવું આપણા માટે પણ મહત્વનું છે, આપણા પોતાના ઇતિહાસને સમજવા માટે.
બીજો મુદ્દો મને લાગે છે પર્શિયા એટલે કે ઈરાન અને આસપાસના વિસ્તારનું સતત મહત્વ. ભૂગોળ જ એવી છે કે એ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે પુલ જેવું કામ કરે છે. હંમેશાથી એ સંસ્કૃતિઓના મિલન અને સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. આજે પણ એનું સ્ટ્રેટેજિક મહત્વ જરાય ઓછું નથી થયું.
ત્રીજું, જોડાણ એટલે કે કનેક્ટિવિટીની બે બાજુઓ. સિલ્ક રોડ્સથી વ્યાપાર વધ્યો, વિચારો ફેલાયા, સમૃદ્ધિ આવી, પણ સાથે સાથે રોગચાળા ફેલાયા, લડાઈઓ થઈ. આજના જમાનામાં પણ એવું જ છે ને. ઇન્ટરનેટ આપણને જોડે છે, પણ એના જોખમો પણ છે. ગ્લોબલાઇઝેશનના ફાયદા છે તો નુકસાન પણ છે.
સાચી વાત. અને ચોથો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે સંસાધનો અને માર્ગો માટેનો સંઘર્ષ ક્યારેય અટકતો નથી. પહેલા રેશમ, મસાલા, ગુલામો હતા, પછી તેલ અને ગેસ આવ્યા, હવે કદાચ ડેટા, ટેકનોલોજી, રેર અર્થ મિનરલ્સ હશે, પણ આ સંસાધનો અને એમને પહોંચાડવાના માર્ગો, દરિયાઈ રસ્તા, પાઇપલાઇન, ફાઇબર ઓપ્ટિક કેબલ, એના પર કોનો કાબૂ છે એ જ દુનિયાની દિશા નક્કી કરે છે.
અને પાંચમો, જે ભવિષ્ય તરફ ઇશારો કરે છે, તે છે ઇતિહાસનું ચક્ર. પશ્ચિમનું જે વર્ચસ્વ આપણે છેલ્લા 500 વર્ષથી જોયું તે કદાચ ઇતિહાસનો એક તબક્કો હતો, અંત નહીં. હવે ફરીથી એશિયાનો ઉદય થઈ રહ્યો છે, ચીન, ભારત. તો શું ઇતિહાસનું પૈડું ફરી રહ્યું છે? શું આપણે ફરી એ જૂના પેટર્ન તરફ જઈ રહ્યા છીએ જ્યાં પૂર્વનું મહત્ત્વ વધુ હતું? આ પુસ્તક એ દિશામાં વિચારતા કરી મૂકે છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે, વિચારો છે જે સીધા જ અસર કરે. આપણે એના સારરૂપ અમુક વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. જેમ કે એક મુખ્ય વિચારે છે કે ઇતિહાસનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર યુરોપ નહોતું, પણ એશિયાની કરોડરજ્જુ જેવા સિલ્ક રોડ્સ હતા. આ એક જ વાત આખી પરંપરાગત સમજને પડકારે છે.
એ જ રસ્તા ધર્મો અને રોગો પણ લઈ જતા હતા. જોડાણ હંમેશા બેધારી તલવાર જેવું રહ્યું છે. એ પ્રગતિ પણ લાવે છે અને જોખમ પણ. આજના સમય માટે કેટલી સચોટ વાત છે.
અને ત્રીજો, જે વર્તમાનને સીધો ભૂતકાળ સાથે જોડે છે. આજે મધ્ય પૂર્વમાં તેલ માટે કે પ્રભાવ માટે જે લડાઈઓ ચાલી રહી છે એ કંઈ નવી વાત નથી. આ તો દુનિયાના આ મુખ્ય વ્યૂહાત્મક બિંદુ પર કાબૂ મેળવવા માટે હજારો વર્ષથી ચાલતા સંઘર્ષના નવા અધ્યાય માત્ર છે. આનાથી આપણને રોજબરોજના આંતરરાષ્ટ્રીય સમાચારોને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની દ્રષ્ટિ મળે છે.
તો આ બધી સમજ, આ પુસ્તકનું જ્ઞાન એ આપણા સામાન્ય જીવનમાં, વ્યવહારમાં કઈ રીતે કામ લાગી શકે?
જુઓ, સૌથી પહેલો અને સીધો ફાયદો તો એ છે કે આપણને દુનિયાની સમજ વધે છે. જ્યારે આપણે ટીવી પર કે છાપામાં ચીનના BRI પ્રોજેક્ટ વિશે કે મધ્ય પૂર્વના કોઈ સંઘર્ષ વિશે કે ઈરાન અમેરિકાના તણાવ વિશે વાંચીએ, ત્યારે આપણને ખબર પડે કે આ ઘટનાઓ અચાનક નથી બની રહી. એની પાછળ એક લાંબો ઇતિહાસ છે, ભૂગોળ છે, સંસાધનોની લડાઈ છે, આપણી સમજ વધુ ઊંડી બને છે.
એટલે આપણે ખાલી સપાટી પરની ઘટનાઓ નહીં પણ એની નીચે રહેલા પ્રવાહોને સમજી શકીએ.
બરાબર. બીજું, આપણો દૃષ્ટિકોણ ખુલે છે. આપણે એ સમજતા થઈએ છીએ કે પશ્ચિમી સંસ્કૃતિ જ એકમાત્ર મહાન નથી, પર્શિયન, આરબ, ભારતીય, ચીની સંસ્કૃતિઓએ પણ માનવ ઇતિહાસમાં કેટલું મોટું યોગદાન આપ્યું છે. આનાથી આપણામાં અન્ય સંસ્કૃતિઓ પ્રત્યે આદર વધે છે.
અને આજના ગ્લોબલ વર્લ્ડમાં આ સમજ બહુ જરૂરી છે.
ચોક્કસ. ત્રીજું, જે લોકો વ્યાપાર, બિઝનેસ કે સ્ટ્રેટેજી સાથે જોડાયેલા છે એમના માટે પણ આ બહુ કામનું છે. સપ્લાય ચેઇનનું મહત્ત્વ, દરિયાઈ માર્ગોની સુરક્ષા, ચોક પોઈન્ટ્સ જેમ કે સુએઝ કેનાલ, મલાક્કા સ્ટ્રેટ પરની રાજકીય અસ્થિરતાની અસર, આ બધી બાબતોની ઐતિહાસિક સમજ આપણને ભવિષ્યના જોખમો અને તકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
દાખલા તરીકે, આપણે ગુજરાતમાં છીએ. અહીં બંદરોનો વિકાસ થઈ રહ્યો છે, મધ્ય એશિયા સાથે કનેક્ટિવિટી વધારવાની વાત થાય છે, તો આ પુસ્તક વાંચ્યા પછી સમજાય કે આ બધું કેમ થઈ રહ્યું છે. આ કોઈ નાની વાત નથી, પણ ભારત પોતાને ફરીથી એ ઐતિહાસિક વ્યાપાર માર્ગોના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સાચી વાત, આ એક મોટી રમતનો ભાગ છે.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટી શીખે હતી કે આપણે જેને યુરોપનો મહાન શોધ યુગ કહીએ છીએ એ ખરેખર તો એમની એક પ્રકારની મજબૂરી અને પૂર્વની સમૃદ્ધિ સુધી પહોંચવાની જબરદસ્ત ઈચ્છાનું પરિણામ હતું. એમની આંતરિક શ્રેષ્ઠતા કરતાં પરિસ્થિતિનો ફાળો વધુ હતો. આ વિચાર મને ખૂબ જ રસપ્રદ લાગ્યો.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ઇતિહાસ કદાચ સીધી રેખામાં નથી ચાલતો, એમાં ચક્રીય તત્વો છે. જે પૂર્વ સદીઓ સુધી કેન્દ્રમાં હતું તે કદાચ ફરીથી કેન્દ્ર તરફ આવી રહ્યું છે. આ પુસ્તક આપણને એ સમજાવે છે કે આ કોઈ અજુકતું નથી, પણ કદાચ ઇતિહાસનો કુદરતી ક્રમ છે. અને આ સમજણ અત્યારે જે દુનિયામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે તેને સમજવા માટે ખૂબ જ પાયાની છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.